આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
તાજેતરમાં યોજાયેલી ટોક્યો ઓલિમ્પિક્સ ખાતે ઓસ્ટ્રેલિયાની પુરુષ વર્ગની બાસ્કેટબોલ ટીમે પહેલી વખત કાંસ્ય પદક જીતી એક નવો ઇતિહાસ રચ્યો છે. ભારત અને ગુજરાતમાં બાસ્કેટબોલ બીજી રમતો જેટલી લોકપ્રિય નથી, છતાં હવે ઘણા નવા યુવકો આ રમત તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં પણ હવે બાસ્કેટબોલ તરફ વધારે બાળકો અને યુવાનોનું ધ્યાન આકર્ષાય એવી આશા અને અપેક્ષા છે. આવા સમયમાં જો તમે પણ ઈચ્છો છો કે તમારા બાળકો બાસ્કેટબોલ શીખે અને એમાં કારકિર્દી બનાવે, તો સૌથી પહેલાં જરૂરી છે કેટલીક ધારણાઓને દૂર કરવાની. એક સામાન્ય ધારણા છે કે ઊંચી લંબાઈવાળી વ્યક્તિઓ જ બાસ્કેટબોલ સારી રીતે રમી શકે છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો, જેમની ઊંચાઈ ઓસ્ટ્રેલિયન્સ કે બીજા આંતરરાષ્ટ્રીય સમુદાયોની વ્યક્તિઓ કરતાં ઓછી હોય, તેઓએ આવી કોઈ ધારણા ન રાખતા તેમના બાળકોને બાસ્કેટબોલ રમવા ઉત્તેજન આપવું જોઈએ. ગુજરાતના સુરતમાં વસતા 20 વર્ષના કેવિન સોમાણી લગભગ 8 વર્ષથી બાસ્કેટબોલ સાથે સંકળાયેલા છે. ગુજરાત રાજ્ય સ્તરે બાસ્કેટબોલ રમેલા કેવિન હવે તેમનો વિડીયો બ્લોગ એટલે વ્લોગ ચલાવે છે અને એમાં બાસ્કેટબોલ અને બીજી રમતો ઉપર વિશ્લેષણ કરે છે. કેવિન કહે છે કે શારીરિક ઊંચાઈ એક પ્લસ પોઈન્ટ હોઈ શકે, પણ જરૂરી નથી કે ફક્ત લાંબા ખેલાડીઓ જ સારું બાસ્કેટબોલ રમી શકે છે. તો સૌથી પહેલા જાણીએ કેવિનને બાસ્કેટબોલમાં ક્યારે અને કેવી રીતે રસ જાગ્યો.
મેં 12 કે 13 વર્ષની ઉંમરમાં જ બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું હતું અને ત્યારે જ એની બાજુમાં એક બાસ્કેટબોલ રિંગ પણ હતી જ્યાં કોચિંગ ચાલતી હતી બાસ્કેટબોલની. ઓબ્વિયસલી ત્યારે મારા કોચ પણ ત્યાં હતા અને મને ગેમ જોઈને બહુ મજા આવતી. જે તે પ્લેયર્સ બોલ હૂપમાં નાખતા હતા કે એ લોકો ડ્રિબલ કરતા હતા એ જોઈને મને ઘણો આનંદ આવતો હતો. એટલે મેં મારા મમ્મીને કીધું કે મમ્મી મને બાસ્કેટબોલ રમવું છે. એમણે મને ત્યાં જોઈન કરાવ્યું અને ત્યારથી જ આ એક બહુ જ અમેઝિંગ જર્ની ચાલુ થઈ છે મારી બાસ્કેટબોલ સાથે, ને જેને આજ સુધી હું ફોલો કરું છું.
ઓલિમ્પિક શરૂ થવાના પહેલાં ઓસ્ટ્રેલિયન બાસ્કેટબોલ ટીમ ખાસી ચર્ચામાં હતી, પણ કેવિનના મતે કદાચ પદક જીતવા જેટલી હોટ ફેવરિટ ન હતી.
એમ તો યુએસએ, ફ્રાન્સ અને સ્પેન વર માય ટોપ 3 ટુ વિન ગોલ્ડ, સિલ્વર એન્ડ બ્રોન્ઝ. અને યુએસએ અને ફ્રાન્સ જીતી પણ થર્ડ ઓસ્ટ્રેલિયા આવ્યું. એ સ્ટ્રોંગ હતી, સ્પેન પણ બહુ જ સ્ટ્રોંગ હતી, સ્લોવેનિયા પણ એક બહુ ડોમિનન્ટ ટીમ હતી ઓલિમ્પિક્સમાં લુકા ડોન્ચિચના કારણે, જે બહુ જ ઇન્ટરનેશનલ પ્લેયર છે એમ જોવા જઈએ તો. એટલે જે રીતે આપણે હિસ્ટ્રી જોઈએ તો યુએસએ, સ્પેન, ફ્રાન્સ, અર્જેન્ટિના આ બધી ટીમ્સે બહુ જ વધારે મેડલ્સ જીતા છે પહેલાં પણ, 2010ની પહેલાં પણ. એટલે એ તો એક્સપેક્ટેશન્સ હતી, પણ ગુડ વિન ફોર ઓસ્ટ્રેલિયા. એ લોકો બ્રોન્ઝ લાવ્યા અને યા ફર્સ્ટ ઓવર દે ડિઝર્વ્ડ, દે વર સ્ટ્રોંગ ઇનફ.
ઓસ્ટ્રેલિયા અને સ્લોવેનિયા વચ્ચેની કાંસ્ય પદક માટેની મેચ ઘણી રસપ્રદ રહી હતી. આવો જાણીએ ઓસ્ટ્રેલિયન બાસ્કેટબોલ ટીમના પ્રદર્શન પર કેવિનની ખાસ ટિપ્પણીઓ.
જો અગર તમે એક જનરેશન પ્લેયરને પોઈન્ટ સ્કોર કરવાથી રોકી લો છો ને, ત્યાં જ તમે અડધી બાટલ જીતી જાય છે. ને ઓસ્ટ્રેલિયન છે લુકા ડોન્ચિચને સ્ટોપ કરી કાઢ્યું. લુકા ડોન્ચિચ એક એવો પ્લેયર છે કે ઇઝ અ વન ઇન લાઈફ ટાઈમ પ્લેયર, એક જનરેશનલ પ્લેયર છે. અને ઓસ્ટ્રેલિયન છે એને જ સ્ટોપ કર્યો. એની પછી પેટ્રિક મિલ્સનું પાછળથી 42 પોઈન્ટ્સ, એ પણ ઓલિમ્પિક ગેમમાં, એ અલગ જ એક મજા હતી જોવામાં. એ પણ તમે ઓલિમ્પિક્સમાં સ્કોર કરો છો, દેટ ઇઝ 10th ઓલ ટાઈમ ગ્રેટ પરફોર્મન્સ. આ 50-50 ગેમ હતી મારા હિસાબે, અને ઓજીસે પોતાના પાવરથી જ આ ગેમ જીતી છે. જો એંગલ્સ ફોર્મની બહાર હતા એ પાછો આવ્યો, મટીસ ટાઇબુલ હતું એમણે લુકા ડોન્ચિચને સ્ટોપ કર્યું, જોક લાન્ડેલ પણ આવી ગયા હતા, મેથ્યુ ડેલાવાડોવાને બેસાડી દીધો કેમકે એમનું બહુ જ લો ફોર્મ હતું, ને ટીમે બહુ સારી રીતે લોકઅપ કર્યું છે. ને ઓસ્ટ્રેલિયન કોચે બહુ જ સારી વાત રાખી દીધી કે કેવી રીતે આ લોકો આ સ્ટ્રેટેજી પર આવ્યા. યુએસએના મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન્સ નેક્સ્ટ ડે એ જ ડિસાઈડ કરતા કે લોકોને સ્લોવેનિયા સામે કે તે રમવાનું છે, ને ત્યાં જ ટીમમાંથી બોલ્યા કે તમે જો એંગલ્સ અને પેટ્રિક મિલ્સનો બોલ આપી દો, બાકી ડિફેન્સ અમે જોઈ લઈશું, લુકા ડોન્ચિચને અમે સ્ટોપ કરી દઈશું. ને એવું જ થયું. 42 પોઈન્ટ્સ ફોર પેટ્રિક મિલ્સ, 35 મિનિટ્સમાં 16 પોઈન્ટ્સ ફોર જો એંગલ્સ. મટીસ ટાઇબુલનું ફેન્ટેસી રન કે જ્યાં એમણે કેવિન ડુરેનથી લઈને લુકા ડોન્ચિચ જેવા પ્લેયર્સને સ્ટોપ કર્યું છે, અને સ્લોવેનિયન્સ પાસે કોઈ આન્સર નહીં હતો એના માટે. લુકા ડોન્ચિચ ઉપર લોકો ફૂલ ડિપેન્ડન્ટ હતા અને હજી છે ક્યારે ચાન્સ નથી આપ્યો લુકા ડોન્સ્કિચને, એ પેલું જે સ્ટ્રીક કહેવાય છે સ્ટ્રીક લેવામાં, એટલે એ તો જોવા જઈએ તો સરપ્રાઇઝિંગ પર્ફોમન્સ ફ્રોમ ઓસ્ટ્રેલિયા. મેં પહેલાં પણ કીધું કે મારા ફેવરેટ્સમાં નહીં હતા, પણ દે વોન અ બ્રોન્ઝ એન્ડ વોટ એન અમેઝિંગ વે દે વોન અ બ્રોન્ઝ. મને એ મેચ જેટલી વખત જોઈને એટલી વખત હું મેચ જોઈ શકું છું.
બાસ્કેટબોલની રમત ઘણી સ્ફૂર્તિ અને ચપળતાભરી હોય છે. શું ભારતીય મૂળના બાળકો આ રમત સારી રીતે રમી શકે છે? કેવિન કહે છે કે ભારતીય મૂળના બાળકોને એક વિશિષ્ટ ફાયદો હોય છે.
ઇન્ડિયન્સનું એક બહુ જ સારું ફાઉન્ડેશન હોય છે સ્ટ્રેન્થ એન્ડ સ્પીડ, અને દે આર વેરી ટફ. જો અગર આની ઉપર તમે કામ કરી લો તો યુ કેન ક્રિએટ વન્ડર્સ. ઇન્ડિયા પહેલાં પણ એવા બધા ઘણા સારા એથ્લીટ્સ આપ્યા છે હુ આર ફિઝિકલી રિયલી રિયલી ગુડ. ને અગર જો બાસ્કેટબોલની વાત કરીએ તો આપણી પાસે છે સતનામ સિંઘ ભમારા, જે NBAમાં રમી ચૂક્યા છે ડેલાસ મેવરિક્સ માટે, અને બહુ જાયન્ટ પ્લેયર હતા. અને ધ ઓનલી થિંગ્સ વી ઇન્ડિયન્સ લેક આર ધી ફંડામેન્ટલ્સ. જો અગર એની ઉપર તમે કામ કરી જુઓ તો બહુ મજા આવી શકે, ને આઈ કેન ટોક અબાઉટ ઇટ ઓલ ડે લોંગ. પણ આપણે એમ જોવા જઈએ તો ઇન્ડિયન કિડ્સ આર વેરી ગુડ એથ્લેટિકલી, એટલે એ લોકોનું જે એક બેઝ હોય ને તે બહુ જ સારું હોય છે. ને શોર્ટ છે પણ એડાપ્ટેબલ છે. ઇન્ડિયન્સ આર વેરી શોર્ટ એન્ડ એડાપ્ટેબલ, એટલે જે રીતે પણ ગેમ જતી હોય દે આર એબલ ટુ અડાપ્ટ, દે આર એબલ ટુ સેટ ધેમ સેલ્સ અકોર્ડિંગલી. અને એક એ છે કે એમનું એક શું કહેવાય, એક નેચરલ એડવાન્ટેજ છે કે દે હેવ અ વેરી ગુડ સ્ટ્રેન્થ ફાઉન્ડેશન વાઇઝ, સ્પીડ ફાઉન્ડેશન વાઇઝ એન્ડ ટફનેસ ડાટ ટુ ફાઉન્ડેશન વાઇઝ. સો યસ, ધીઝ આર ધી નેચરલ એડવાન્ટેજ ફોર ધી ઇન્ડિયન ઓરિજિન એથ્લેટિક કિડ્સ.
બીજી તરફ એવી સામાન્ય ધારણા છે કે ફક્ત લાંબી વ્યક્તિઓ જ બાસ્કેટબોલ સારી રીતે રમી શકે છે, પણ કેવિન કહે છે કે સામાન્ય ઊંચાઈવાળા ખેલાડીઓનું પણ એટલું જ મહત્વ હોય છે.
એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. NBAના હમણાંના ટાઈમમાં 3D ટાઈપ ઓફ પ્લેયર્સની વધારે ઇમર્જન્સ છે અને વધારે નીડ પણ છે, એટલે કે એવા પ્લેયર્સ કે જે લોકો વધારે 3-પોઈન્ટર શૂટ કરી શકે અને બધા પોઝિશન્સને ડિફેન્ડ કરી શકે. અને ધીસ ઇઝ બિકોઝ કે એનાલિટિક્સ એરા જે નવું આવ્યું છે NBAમાં, ત્યાં આવા પ્લેયર્સનું વધારે ડિમાન્ડ છે. અને આ જે 3D ટાઈપ ઓફ પ્લેયર્સ છે એ લાંબાથી નાના બધા હાઇટના પ્લેયર્સમાં આવે છે, પણ નાનાને વધારે એડવાન્ટેજ હોય છે. પાછલા ઘણા 2-3 વર્ષથી જ એક બહુ જ ફેમસ વર્ડ છે, દેટ ઇઝ કોલ્ડ સ્મોલ બોલ લાઇનઅપ, એટલે કે એવું લાઇનઅપ કે જ્યાં લાંબા પ્લેયર્સની જગ્યાએ નાના પ્લેયર્સ રિપ્લેસ થાય છે અને એ લોકો રમે છે. એટલે એ નાના પ્લેયર્સને વધારે એડવાન્ટેજ છે, કેમ કે ગેમ હવે ધીરે ધીરે ફાસ્ટ થતી જાય છે. અને એ નાના પ્લેયર્સની બહુ જ ખાસી સારી ટ્રેટ હોય છે કે દે આર ફાસ્ટર દેન ટોલર પ્લેયર્સ, અને એ લોકો વધારે સારી રીતે શૂટ પણ કરી શકે છે, કેમ કે ટેન્ટેટિવલી નાના પ્લેયર્સને શૂટિંગનું કામ વધારે આવે, કાં તો શોર્ટ મેકિંગ કરી શકે, દે કેન ક્રિએટ શોર્ટ્સ બીજા પ્લેયર્સ માટે, લોકો શોર્ટ ક્રિએટ કરી શકે, એવું એક રોલ નાના પ્લેયર્સ માટે હોઈ શકે છે. આપણે હમણાં જે નાના પ્લેયર્સની વાત કરીએ છીએ તો દે કેન ફાઇન્ડ સ્પેસીસ રિયલી ઇઝીલી, અને આની પહેલાં પણ ને હમણાં પણ એવા ઘણા બધા પ્લેયર્સ છે જે લોકોનું હાઇટ નાનું છે, બટ સ્ટીલ દે આર વેરી ડોમિનન્ટ. પહેલાંની વાત કરું તો સ્પર્ડવેબ છે, મક્સી બોક્સ છે, આ બધા પ્લેયર્સ બહુ જ ડોમિનન્ટ હતા. અને સ્પર્ડવેબ ઇવન ધો હી વોઝ લાઇક શોર્ટ, બહુ મોટા ડંક્સ માર્યા છે એમને. અને હમણાંના ટાઈમમાં તમે જો તો ઇઝાયા થોમસ છે, કેમ્બા વોકર છે, ફકુંદો કંપાઝો છે જે લેટેસ્ટ હમણાં એવા છે જે અર્જેન્ટિનામાં રમતા હતા. તો આ બધા પ્લેયર્સ બહુ જ ફાસ્ટ છે, અને એ લોકોની બોલ ડ્રિબલિંગ સ્કિલ્સ પણ વધારે સારી હોય બિકોઝ એ લોકોની હાઇટ નાની હોય. એટલે આ ફાસ્ટ હોય, દે કેન ફાઇન્ડ સ્પેસીસ, દે કેન ક્રિએટ ધેર ઓન શોર્ટ્સ, એ બીજા માટે શોર્ટ્સ બનાવી શકે છે, અને બહુ હેલ્પફુલ હોય છે આવી ટીમ્સ માટે. સો સમટાઈમ્સ એક 3D શોર્ટ પ્લેયર થઈને તમે એક રોલ પ્લેયર બની શકો છો, ઓર યુ કેન બી અ સ્ટાર અગર તમે બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી હો છો. સો બીંગ શોર્ટ ઇઝ નોટ અ ડિસએડવાન્ટેજ, ઇટ્સ અ રિયલી બિગ એડવાન્ટેજ. એન્ડ ઇફ યુ આર અ રિયલી ગુડ પ્લેયર, યુ કેન ટર્ન આઉટ વિથ ધ બેસ્ટ.
બાસ્કેટબોલમાં ઊંચાઈ કરતાં શારીરિક અને માનસિક સ્ફૂર્તિની જરૂર વધુ હોય છે. કેવિનનું માનવું છે કે જો માનસિક ક્ષમતા કેળવી લેવાય તો શારીરિક ક્ષમતા પણ બની જ જાય છે.
જો અગર હું મારી વાત કરું, અગર હું કોઈ એક પ્લેયરમાં કંઈક જોઈ છું ફિઝિકલી એન્ડ મેન્ટલી, તો ફર્સ્ટ આઈ સી ઇઝ ધેર સ્ટ્રેન્થ એન્ડ ધેર અજિલિટી. જો આ બે વસ્તુ અગર એમનામાં હોય તો એ લોકોને બહુ હેલ્પ કરી શકે ટુ બી મોર ડાયનામિક ટુ ધ ગેમ ઓફ બાસ્કેટબોલ. હેન્ડ આઈ કોઓર્ડિનેશન એક બીજી એક એવી સ્કિલ છે જેના ઉપર એમ્ફેસિસ વધારે હોઈ શકે, બિકોઝ તમે જે જોવો છો અને તમને જે એક્ઝિક્યુટ કરવું છે તો તમારા આઈઝ અને હેન્ડ્સ બે એકસાથે વર્ક કરે ત્યારે જ એક્ઝિક્યુટ થાય. તો એક વસ્તુ હોય. મેન્ટલ વાઇઝ અગર આપણે વાત કરીએ તો ફોકસ, ડિટર્મિનેશન એન્ડ વિલિંગનેસ ટુ લર્ન, આ ત્રણ વસ્તુ હું ટર્મ કરી શકું મેન્ટલ સ્કિલ્સમાં. બિકોઝ બહુ હાર્ડ છે પોતાને ફોકસ કરવું ઓન ધી ગેમ ઓફ બાસ્કેટબોલ, કેમ કે બહુ બધું થતું હોય તમારી આજુબાજુ. સો યુ નીડ ટુ નો કે તમે કે તમારા રિઝલ્ટ પાન આઉટ કરવા છે. ડિટર્મિનેશન એન્ડ વિલિંગનેસ ટુ લર્ન બીજી બે વસ્તુ. સો યુ નો આ બે વસ્તુ, જો આ ત્રણ વસ્તુ તમારી પાસે હોય મેન્ટલી તો યુ કેન બી વેરી સ્ટ્રોંગ પ્લેયર મેન્ટલ વાઇઝ. અને અહીંયા મેન્ટલ સ્ટ્રેન્થ બહુ જોઈએ તમને. વન્સ યુ ગેવ અપ તો તમારું ગેમ આખું તૂટીને વિખરી પડી શકે છે. સો વર્ક ઓન યોર મેન્ટલ સ્ટ્રેન્થ મોર. ફિઝિકલ સ્ટ્રેન્થ તમારી પાસે ઓલરેડી આવી જ જશે ટ્રેન કરીને. જસ્ટ કીપ એન આઈ ઓન મેન્ટલ સ્કિલ્સ, ધેટ્સ ઇટ.
આ હતો સંવાદ કેવિન સોમાણી સાથે. આનંદ બિરાઈ, SBS ગુજરાતી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.